એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા વિચારકની શું કહેવાય વિચાર યાત્રામાં જોડાઈશું જેમના વિચારો છે તો લગભગ 100 વર્ષ જૂના, પણ લાગે જાણે આજે જ લખાયા હોય.
હા બિલકુલ, આપણે વાત કરવાના છીએ વોલ્ટર બેન્જામિનની. એ જર્મન વિચારક હતા
અને ખાસ કરીને તેમના પ્રખ્યાત નિબંધ સંગ્રહ એલ્યુમિનેશન્સ એટલે કે પ્રકાશનો વિષય આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
ખરેખર, અને આજના સમયમાં, મતલબ આપણે જે રીતે ટેકનોલોજી, માસ મીડિયા, સોશિયલ મીડિયાથી ઘેરાયેલા છીએ, ત્યારે બેન્જામિનના વિચારો બહુ જ એમ કે કામના છે.
કેવી રીતે? એમણે શું કહ્યું હતું એવું?
એમણે એ જોવાનો પ્રયાસ કર્યો હતો કે આ બધી વસ્તુઓ, નવી ટેકનોલોજી, શહેરી જીવન, રાજકારણ, એ આપણા અનુભવોને, આપણી કલાને, આપણા ઇતિહાસને સમજવાની રીતને કેવી રીતે બદલી રહી છે.
એટલે આપણી આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે બેન્જામિનના એ વિશ્લેષણમાંથી આજે આપણે શું શીખી શકીએ, ખરું ને?
બરાબર. શું એમના વિચારો આપણને અત્યારના આ માહિતીના ધોધ અને સતત બદલાવ વચ્ચે કોઈક દિશા આપી શકે છે, એ જોવાનું છે.
સરસ, તો શરૂઆત કરીએ વોલ્ટર બેન્જામિનના પોતાના પરિચયથી. કોણ હતા તેઓ?
જુઓ, એમનો જન્મ 1892માં જર્મનીમાં એક યહૂદી પરિવારમાં થયેલો અને 1940માં એમનું દુઃખદ અવસાન થયું. એ ફિલોસોફર હતા, કલ્ચરલ ક્રિટિક હતા, નિબંધકાર હતા.
અને એમના વિચારોમાં એવું તે શું ખાસ હતું? કેમ એ આટલા અનોખા ગણાય છે?
એમની ખાસ વાત એ હતી કે એ કોઈ એક ચોકઠામાં બંધ બેસતા નહોતા. મતલબ એમના પર માર્ક્સવાદનો પ્રભાવ હતો, જર્મન ફિલોસોફીનો પણ હતો, અને સાથે સાથે યહૂદી રહસ્યવાદની પણ ઊંડી અસર હતી. એકદમ અનોખું મિશ્રણ હતું.
અને વિષયો પણ કેટલા બધા.
હા, એમણે સાહિત્ય, કલા, ફોટોગ્રાફી, શહેરી જીવન, ઇતિહાસ, અરે ઘણા બધા વિષયો પર લખ્યું, અને બધા પર એમનો એક અલગ જ દૃષ્ટિકોણ હતો.
અને એમના પોતાના જીવનના જે અનુભવો હતા, ખાસ કરીને પેલું નાઝી જર્મનીવાળું, એની અસર પણ એમના કામ પર પડી હશે ને?
ચોક્કસપણે. એક યહૂદી બૌદ્ધિક તરીકે એમને ભાગવું પડ્યું, શરણાર્થી બનવું પડ્યું. આ જે હાંસ્યામાં ધકેલાઈ દેવાનો અનુભવ હતો, એણે એમને યુરોપની પ્રગતિ અને રાષ્ટ્રવાદની જે મોટી મોટી વાતો હતી, એના પર સવાલ ઉઠાવવાની એક શું કહેવાય અલગ જ નજર આપી.
એટલે એમને લાગ્યું કે જેને લોકો પ્રગતિ કહે છે એ ખરેખર પ્રગતિ નથી, એવું કંઈક.
હા, એક રીતે એમને એ પ્રગતિની પાછળ છુપાયેલો અંધકાર દેખાતો હતો. અને છેવટે 1940માં નાઝીઓથી બચવા ભાગતી વખતે એમણે આત્મહત્યા કરી લીધી. આ ઘટના એમના વિચારોની ગંભીરતાને વધુ સ્પષ્ટ કરે છે.
બહુ દુઃખદ. હવે આપણે ઇલ્યુમિનેશન્સ પર આવીએ. આ નામ પણ બહુ રસપ્રદ છે, પ્રકાશોનો.
હા, અને એ જાણવું પણ જરૂરી છે કે આ પુસ્તક બેન્જામિને પોતે આ રીતે નહોતું બનાવ્યું.
ઓહ, એમ તો પછી?
આ તો એમના મૃત્યુ પછી એમના મિત્ર અને જાણીતા વિચારક હેના એરેન્ડ હતા. એમણે અંગ્રેજી વાચકો માટે બેન્જામિનના કેટલાક મહત્વના નિબંધો ભેગા કરીને સંપાદિત કર્યા.
અચ્છા, તો આ સંગ્રહનો મુખ્ય વિચાર શું છે, એ શું કહેવા માંગે છે?
જુઓ, કોઈ એક સીધી લીટીમાં દલીલ નથી, પણ એ આધુનિકતાનો, મતલબ 19મી-20મી સદીના બદલાવોનું એક બહુપક્ષીય વિશ્લેષણ છે.
કેવા બદલાવો?
જેમ કે ટેકનોલોજીમાં આવેલા ફેરફાર, સમાજમાં આવેલા ફેરફાર, રાજકારણમાં આવેલા ફેરફાર, આ બધાએ આપણા અનુભવ કરવાની રીત, કલા સાથેનો આપણો સંબંધ, આપણી યાદો, ઇતિહાસને જોવાની આપણી દ્રષ્ટિ, આ બધું કેવી રીતે બદલી નાખ્યું, એની વાત છે.
એટલે બેન્જામિન કહે છે કે આધુનિકતા એટલે એક પ્રકારનું ભંગાણ.
હા, એક ઊંડું ભંગાણ. જૂની પરંપરાઓ, દુનિયાને સમજવાની જૂની રીતો, જેમ કે વાર્તા કહેવાની કળા હતી, કે પછી કલાકૃતિનો જે ખાસ ઓરા હતો, એ બધું એમ કે ટેકનોલોજી અને મૂડીવાદના કારણે તૂટી રહ્યું છે.
પણ શું એ ખાલી નકારાત્મક વાત જ કરે છે કે બધું તૂટી રહ્યું છે?
ના ના, એવું બિલકુલ નથી. એ આ ભંગાણમાંથી જ, આ ભંગારમાંથી જ કંઈક નવું શોધવાની, મુક્તિની શક્યતાઓ જોવાની કોશિશ કરે છે. એ પૂછે છે કે આ નવી પરિસ્થિતિમાં કલા અને સંસ્કૃતિનો નવો રોલ શું હોઈ શકે.
રસપ્રદ. પુસ્તક ક્યાંથી ક્યાં લઈ જાય છે?
એ શરૂઆત કરે છે વાર્તાકારની બદલાતી ભૂમિકાથી, પછી પેરિસની ગલીઓમાં લઈ જાય છે, બોડેલેરની કવિતા અને ફ્લેન્યુઅરની વાત કરે છે, પછી ફોટોગ્રાફી અને ફિલ્મના પ્રભાવ પર આવે છે, અને છેલ્લે ઇતિહાસને જોવાની એક સાવ નવી જ રીત બતાવે છે.
ચલો તો આ સફરમાં થોડા ઊંડા ઉતરીએ. પેલો ધ સ્ટોરી ટેલર વાર્તાકાર વાળો નિબંધ છે, એનાથી જ શરૂ કરીએ. શું કહે જેમાં?
આ બહુ જ મહત્વનો નિબંધ છે. બેન્જામિન અહીં કહે છે કે પેલી જૂની પરંપરાગત વાર્તા કહેવાની જે કળા હતી એ હવે એમ કે ખતમ થઈ રહી છે.
ખતમ થઈ રહી છે કેમ?
કારણ કે એનું સ્થાન હવે નવલકથા અને ખાસ કરીને માહિતી ઇન્ફોર્મેશન લઈ રહી છે. વાર્તાકાર કોણ હતો? જે પોતાના અનુભવમાંથી, પેઢીઓથી ચાલ્યા આવતા જ્ઞાનમાંથી શાણપણ અને સલાહ આપતો હતો. એનો અનુભવ એરફારુંગ વહેંચાયેલો હતો, સામૂહિક હતો.
અને માહિતી એનાથી અલગ છે.
હા, માહિતી તાજી હોય, સનસનાટી ભરી હોય, ચકાસી શકાય, પણ એમાં પેલું ઊંડાણ, પેલું શાણપણ નથી હોતું અને તરત જૂની થઈ જાય છે. બીજું, આધુનિક જીવનના આઘાતો જેમ કે વિશ્વયુદ્ધ, એણે આપણા અનુભવ કરવાની ક્ષમતાને જ તોડી નાખી છે. હવે આપણી પાસે સામૂહિક ઊંડાણ અનુભવને બદલે ફક્ત છૂટાછવાયા વ્યક્તિગત ક્ષણિક પ્રસંગો બચ્યા છે.
અરે વાહ, આ તો સીધું આજની આપણી વોટ્સએપ યુનિવર્સિટી અને ન્યૂઝ ફીડની દુનિયાને લાગુ પડે છે. માહિતીનો ધોધ છે, પણ ક્ષણ પણ ક્યાં, એમ જ ને?
બરાબર. આપણે સતત માહિતીથી ઘેરાયેલા છીએ, પણ એમાંથી કેટલું આપણને ખરેખર કંઈક શીખવે છે કે ખાલી ક્ષણિક ઉત્તેજના આપે છે, એ વિચારવા જેવું છે.
બિલકુલ. આ અનુભવના બદલાવની વાત શહેરી જીવન સાથે પણ જોડાતી હશે.
ચોક્કસ. અને એની વાત બેન્જામિન ઓન સમ મોટિવ્સ ઇન બાઉડેલેર નિબંધમાં કરે છે. અહીં એ ફ્રેન્ચ કવિ બાઉડેલેરની કવિતા દ્વારા 19મી સદીના પેરિસ જેવા મોટા શહેરના જીવનને પકડવાનો પ્રયત્ન કરે છે.
આમાં પેલો ફ્લેન્યુરનો વિચાર આવે છે, નહીં? એ કોણ છે જરા સમજાવશો?
હા, ફ્લેન્યુર એટલે શહેરની ભીડમાં આમ તેમ ભટકનાર એક નિરીક્ષક. એ ભીડનો હિસ્સો પણ છે અને એનાથી અલગ પણ છે. એ શહેરની ગતિ, અવાજ, અજનબી ચહેરાઓ, દુકાનો, જાહેરાતો બધું જોયા કરે છે, પણ એક પ્રકારની અલિપ્તતાથી.
એટલે એકલો અટૂલો નિરીક્ષક.
હા, અને બેન્જામિન કહે છે કે આ આધુનિક શહેરનો અનુભવ જ એક આઘાત, શોક જેવો છે. સતત ગતિ, ધક્કામુક્કી, ઘોંઘાટ, જાહેરાતોનો મારો, આ બધું આપણને ઊંડાણથી વિચારવા કે અનુભવવા દેતું નથી. આપણી ઇન્દ્રિયો સતત ઉત્તેજિત રહે છે.
અને ભીડમાં પણ એકલતા લાગે એવું.
બરાબર. ભીડ તમને ઘેરી વળે છે, પણ સાથે સાથે તમારી ઓળખ ભૂંસી નાખે છે અને તમને વધુ એકલા પાડી દે છે. મોટા શહેરોમાં રહેનારા આ અનુભવને કદાચ સમજી શકશે.
સાચી વાત છે. હવે આવીએ એમના સૌથી ચર્ચિત નિબંધ પર, ધ વર્ક ઓફ આર્ટ ઇન ધી એજ ઓફ મિકેનિકલ રિપ્રોડક્શન. આણે તો કહેવાય છે કે કલા વિશેની આખી ચર્ચા જ બદલી નાખી.
હા, આ ખરેખર બહુ પ્રભાવશાળી નિબંધ છે.
તો આનો મુખ્ય વિચાર શું છે અને પેલો ઓરા શબ્દ વારંવાર આવે છે, એનો મતલબ શું?
ઓરા એટલે, જુઓ, કોઈ અસલ કલાકૃતિની જે વિશિષ્ટતા હોય, એની મૌલિકતા, એનો સમય અને સ્થળ સાથેનું જોડાણ, એનો ઇતિહાસ, એની એક પ્રકારની શું કહેવાય, સત્તા. દાખલા તરીકે કોઈ જૂનું મંદિર કે કોઈ ઓરિજિનલ પેઇન્ટિંગ સામે ઊભા રહીએ ત્યારે જે અનુભવાય, જે એની હાજરીનો અહેસાસ થાય, એ ઓરા છે.
અચ્છા, તો ટેકનોલોજી આ ઓરાનું શું કરે છે?
બેન્જામિન કહે છે કે ફોટોગ્રાફી અને ફિલ્મ જેવી ટેકનોલોજી જે કલાકૃતિની હજારો લાખો નકલો બનાવી શકે છે, તે આ ઓરાનો નાશ કરે છે. કારણ કે નકલ એ અસલ નથી, એ એના મૂળ સંદર્ભથી, એના ઇતિહાસથી અલગ થઈ જાય છે.
એટલે એ ખરાબ વાત થઈ.
એક રીતે નુકસાન છે, કારણ કે પેલી વિશિષ્ટતા જ જતી રહે છે. પણ બેન્જામિન કહે છે કે એનાથી ફાયદો પણ છે. પહેલા કલા અમુક લોકો પૂરતી સીમિત હતી, એનું મૂલ્ય ધાર્મિક કે કર્મકાંડી હતું, કલ્ટ વેલ્યુ. હવે જ્યારે નકલો દ્વારા એ બધા સુધી પહોંચી શકે છે, ત્યારે એનું પ્રદર્શન મૂલ્ય, એક્ઝિબિશન વેલ્યુ વધે છે. કલા વધુ લોકશાહી બને છે.
અને આનું રાજકારણ સાથે શું જોડાણ?
આનો નાશ થતા કલા ફક્ત પૂજા કે સૌંદર્યની વસ્તુ નથી રહેતી, એ રાજકારણનું સાધન બની શકે છે. ફિલ્મ જેવા માધ્યમનો ઉપયોગ લાખો લોકો સુધી કોઈ વિચાર પહોંચાડવા, તેમને જાગૃત કરવા કે
પછી ગેરમાર્ગે દોરવા.
હા, એ પણ. બેન્જામિન આશા રાખતા હતા કે કલાનો ઉપયોગ ક્રાંતિ માટે થશે, પણ એમને એ ભય પણ હતો કે ફાસીવાદ જેવી વિચારધારાઓ આનો ઉપયોગ રાજકારણનું સૌંદર્યીકરણ કરવા માટે કરશે, એટલે કે રાજકારણને એક ભવ્ય તમાશો બનાવી દેશે અને લોકોને અસલ મુદ્દાઓથી ભટકાવી દેશે.
આ વાત તો આજે પણ એટલી જ, બલકે કદાચ વધારે સાચી લાગે છે. મીડિયા અને રાજકારણનું ગઠબંધન આપણે રોજ જોઈએ છે.
બિલકુલ. અને છેલ્લે આપણે એમના અંતિમ સમયના લખાણ થીસિસ ઓન ધ ફિલોસોફી ઓફ હિસ્ટ્રી, એટલે કે ઇતિહાસના દર્શન પરના થીસિસની વાત કરીએ. આ બહુ ગહન અને થોડું નિરાશાજનક પણ લાગે એવું છે.
આમાં પેલી પ્રગતિના વિચારની ટીકા છે, ખરું ને?
હા, જોરદાર ટીકા છે. બેન્જામિન કહે છે કે આપણે ઇતિહાસને જે રીતે એક સીધી લીટીમાં સતત ઉપર જતી પ્રગતિ તરીકે જોઈએ છીએ એ ખોટું છે, એ ભ્રમ છે.
કેમ ભ્રમ છે?
કારણ કે આ પ્રગતિની કથા હંમેશા વિજેતાઓની હોય છે. એમાં જે હારી ગયા, જે દબાયેલા રહ્યા, એમની પીડા, એમના સંઘર્ષની વાત નથી આવતી. હકીકતમાં ઇતિહાસ મોટા ભાગના લોકો માટે આપત્તિઓનો સિલસિલો રહ્યો છે.
પેલું ઇતિહાસનો દેવદૂત એન્જલ ઓફ હિસ્ટ્રીવાળું રૂપક અહીં આવે છે.
હા, બરાબર. પોલ ક્લીના એક પેઇન્ટિંગ પરથી પ્રેરિત થઈને બેન્જામિન કલ્પના કરે છે કે એક દેવદૂત છે જે ભૂતકાળ તરફ જોઈ રહ્યો છે, પણ એને ઘટનાઓનો ક્રમ નથી દેખાતો. એને શું દેખાય છે? ફક્ત ભંગારનો એક મોટો ઢગલો જે સતત વધી રહ્યો છે, અને પ્રગતિ નામનું એક વાવાઝોડું એને ભવિષ્ય તરફ ધક્કો મારી રહ્યું છે, પણ એનું મોઢું ભૂતકાળ તરફ જ છે.
બાપરે, આ તો બહુ શક્તિશાળી છબી છે. તો ઇતિહાસને જોવો કેવી રીતે જોઈએ?
બેન્જામિન સૂચવે છે કે ઇતિહાસને અનાજની વિરુદ્ધ દિશામાં બ્રશ કરવો જોઈએ, એટલે કે પ્રચલિત કથાઓને પડકારવી, વિજેતાઓના ગુણગાન ગાવાને બદલે દમિતોની, ભૂલાઈ ગયેલા લોકોની પરંપરાને સમજવી, એમના સંઘર્ષને યાદ કરવો.
અને એનો વર્તમાન સાથે શું સંબંધ?
સંબંધ એ છે કે ભૂતકાળ પૂરો નથી થઈ ગયો. વર્તમાનની કોઈ પણ ક્ષણ, જેને બેન્જામિન જેટ સાઇટ હવે સમય કહે છે, એ ભૂતકાળના અન્યાય સામે લડવાની, એને સુધારવાની, એને મુક્તિ અપાવવાની તક બની શકે છે.
આ બધા નિબંધોની વાત સાંભળીને લાગે છે કે બેન્જામિન આપણને આધુનિક દુનિયા સામે એકદમ નવા સવાલો પૂછવા માટે ઉશ્કેરે છે. આખા સંગ્રહમાંથી કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ આપણે તારવી શકીએ?
પહેલો તો એ જ કે ટેકનોલોજી, ખાસ કરીને નકલ કરવાની જે ક્ષમતા છે, એ કલા અને અનુભવમાંથી ઓરા, એટલે કે એની વિશિષ્ટતા, એનું ઊંડાણ છીનવી રહી છે. આપણે રોજ અનુભવીએ છીએ, જેમ કે અસલ ફોટોગ્રાફ અને ડિજિટલ ફોટો વચ્ચેનો ફરક.
બરાબર.
બીજો મુદ્દો કયો?
બીજો મુદ્દો અનુભવના સંકટનો. પેલું ઊંડું સામૂહિક શાણપણ જે વાર્તાઓમાંથી મળતું એરફારિંગ, એની જગ્યાએ હવે ભાગદોડ ભર્યા જીવનના છૂટા છવાયા આઘાત જેવા અનુભવો, એરલેબનેસ. આપણે એટલા વ્યસ્ત છીએ કે અનુભવોને પચાવવાનો સમય જ નથી.
હા. અને ત્રીજો મુદ્દો પેલો ઇતિહાસવાળો. હા, ઇતિહાસને પ્રગતિની સરળ વાર્તા તરીકે ન જુઓ. હંમેશા પૂછવું કે આ વિકાસ કોના ભોગે થઈ રહ્યો છે. કારણ કે બેન્જામિન યાદ અપાવે છે તેમ સભ્યતાનો કોઈ દસ્તાવેજ એવો નથી જે તે જ સમયે બર્બરતાનો દસ્તાવેજ ન હોય.
આ વાક્ય ખરેખર વિચારતા કરી દે એવું છે. અને ચોથો મુદ્દો?
ચોથો, કલા અને સંસ્કૃતિ ક્યારે તટસ્થ નથી હોતા, એ હંમેશા રાજકીય હોય છે. તેનો ઉપયોગ સત્તર ટકાવવા માટે પણ થઈ શકે અને પરિવર્તન લાવવા માટે પણ. આપણે મીડિયા અને મનોરંજન જગતમાં સતત જોતા રહીએ છીએ.
અને પાંચમો કોઈ મુદ્દો?
પાંચમો, જે મને વ્યક્તિગત રીતે બહુ સ્પર્શે છે, તે છે ટુકડાઓમાંથી અર્થ શોધવાની વાત. બેન્જામિન માને છે કે સત્ય ઘણીવાર મોટી મોટી સિસ્ટમમાં નહીં, પણ ભંગારમાં, ભૂલાઈ ગયેલી વસ્તુઓમાં, ટુકડાઓમાં છુપાયેલું હોય છે. આપણે એ ટુકડાઓને જોડીને એક નવી સમજ, એક પ્રકાશ મેળવી શકીએ છીએ.
બેન્જામિનના લખાણોમાં આવા ધારદાર વિચારો અને યાદ રહી જાય એવા વાક્યો ઘણા છે.
હા, જેમ કે પેલું ઇતિહાસનું દેવદૂતવાળું વર્ણન, આ તોફાન તે જ છે જેને આપણે પ્રગતિ કહીએ છીએ. એ આપણને પ્રગતિના વિચાર પર જ સવાલ ઉઠાવવા પ્રેરે છે.
અને ઓરા વિશેનું વાક્ય, યાંત્રિક પુનરુત્પાદનના યુગમાં જે શીણ થાય છે તે કલાકૃતિનો ઓરા છે. આ સીધું આપણી ડિજિટલ લાઈફ સાથે જોડાય છે.
અને પેલું વાક્ય, દમિતોની પરંપરા આપણને શીખવે છે કે કટોકટીની સ્થિતિ જેમાં આપણે જીવીએ છીએ તે અપવાદ નથી, પણ નિયમ છે. આ ઇતિહાસને સાવ જુદી રીતે જોવાની વાત છે.
હા, અને પેલું સભ્યતા અને બર્બરતાવાળું તો છે જ. આ બધા વિચારો બહુ ગહન છે, પણ સવાલ એ થાય કે આપણે રોજિંદા જીવનમાં આનો શું ઉપયોગ કરી શકીએ?
ચોક્કસ ઉપયોગ છે. પહેલું તો આપણે મીડિયાનો વધુ વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકીએ. જે પણ જોઈએ, સાંભળીએ, વાંચીએ એના પર સવાલ પૂછીએ. આ કોણ કહે છે, કેમ કહે છે, શું નથી કહેવાઈ રહ્યું, ડિજિટલ દુનિયાની ચકમક પાછળની વાસ્તવિકતા જોવાનો પ્રયાસ કરી શકીએ.
બીજું શું કરી શકીએ?
બીજું, પહેલી વાર્તાકારવાળી વાત યાદ રાખીને ફક્ત માહિતીની આપ લે કરવાને બદલે ઊંડાણવાળા અનુભવો શેર કરવા અને સાંભળવા માટે સમય કાઢી શકીએ. આપણા વડીલોની વાતો, એમના અનુભવોમાં રહેલું શાણપણ શોધી શકીએ.
અને ઇતિહાસ વિશે?
ઇતિહાસને ફક્ત વિજેતાઓની નજરથી ન જોતા, જે લોકો હાશિયામાં રહી ગયા છે એમની વાર્તાઓ, એમના સંઘર્ષોને સમજવાનો પ્રયાસ કરી શકીએ. પ્રગતિના મોટા દાવાઓ પાછળ શું છુપાયેલું છે તે જાણવાની કોશિશ કરી શકીએ.
અને શહેરમાં રહેતા હોઈએ તો?
તો પેલા ફ્લેન્યોરની જેમ આપણી આસપાસની દુનિયાને થોડી વધુ સજાગતાથી જોઈ શકીએ. શહેરની ગતિ, એની ઇમારતો, એની ભીડ, એની એકલતા, આ બધાનું નિરીક્ષણ કરવું એ પણ એક જાતની માઇન્ડફુલનેસ જ છે. એમાંથી કદાચ કંઈક નવું સમજાય.
અને કલા વિશે પણ આપણો દ્રષ્ટિકોણ બદલી શકીએ ખરું ને?
હા, ફક્ત ગમ્યું કે ન ગમ્યું થી આગળ વધીને એ કઈ પરિસ્થિતિમાં બન્યું, એનો હેતુ શું હતો, એ આપણા પર શું અસર કરે છે, એવા પ્રશ્નો પૂછી શકીએ.
આ બધી ચર્ચા પછી મને લાગે છે કે બેન્જામિન આપણને એક સદી પહેલા જ ચેતવી ગયા હતા કે ટેકનોલોજી અને આધુનિક જીવન આપણી અનુભવવાની રીતને, દુનિયાને જોવાની રીતને મૂળભૂત રીતે બદલી નાખશે. અને આજે આપણે એ બદલાવની વચ્ચે જીવી રહ્યા છીએ. પ્રગતિ કોને કહેવાય એ સવાલ આજે વધુને વધુ જટિલ બનતો જાય છે.
અને મારા માટે સૌથી અગત્યનો બોધપાઠ એ છે કે ભલે આધુનિક જીવનમાં ભંગાણ હોય, નિરાશા હોય, પણ અર્થ અને આશા શોધવાની શક્યતા હંમેશા રહેલી છે. બેન્જામિન આપણને ભૂતકાળના ભૂલાઈ ગયેલા ટુકડાઓમાંથી, દમિતોના સંઘર્ષોમાંથી પ્રેરણા લેવાનું કહે છે, અને એ પણ યાદ અપાવે છે કે કલા અને સંસ્કૃતિ ફક્ત મનોરંજન નથી, પણ વિચાર અને પરિવર્તન માટેના શક્તિશાળી ઓજાર પણ છે.
ટૂંકમાં કહીએ તો વોલ્ટર બેન્જામિનના ઇલ્યુમિનેશન્સ આપણને આજના જટિલ સમયને સમજવા માટેના કેટલાક મહત્વના સાધનો આપે છે. એ સીધા જવાબો નથી આપતા, પણ સાચા સવાલો પૂછતા જરૂર શીખવે છે.
કદાચ એમનો સંદેશ એ જ છે કે આધુનિક દુનિયામાં અર્થ તૈયાર નથી મળતો, એને સક્રિય રીતે રચવો પડે છે, ભૂતકાળમાંથી, કલામાંથી, વર્તમાનના સંઘર્ષોમાંથી. અને આજના આ ડિજિટલ ખંડિત યુગમાં આ ભંગારમાંથી પ્રકાશનો શોધવાની વાત કદાચ પહેલા કરતા પણ વધુ જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.